நமோ நோயே சௌரி அன்பானம் நமோ நோயே சௌசிதானம் நமோ நோய் சௌ ஆயிரியானம் நமோ நோய் சௌஜாயனம் நமோ நோய் சௌ திரிபாவதி சாவனம் ஓம்காரமெங்கு சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய்
શું કેતા માં મનુદેશામાં મૂળગુણ અને ઉત્તરગુણ વગેરે શુભ નિષ્કામ રૂપ શુભ ઉપયોગ પરણમે ત્યારે પોતે શુદ્ધ થાય છે. શું કીધું કે આ આત્મા જે છે નિત્ય પરિણામી છે, ત્રિકાળી ટકી અને વર્તમાનમાં પલટે છે એવો એનો પરિણામ સ્વભાવ છે. સમજાય છે? ઘણી ધ્રુવ પણ કાયમ રાખી નિત્ય પશુ ધ્રુવ કાયમ રહી અને એની વર્તમાન અવસ્થામાં પરિણામ સ્વભાવ હોવાથી તે ક્ષણે ક્ષણે પ્રણમે છે. એ પ્રણમો એનો ત્રણ પ્રકાર છે. શુભપણે પ્રણમે ગ્રસ્તાશ્રમને દાખવા છું. આત્માના સંયક દર્શન જ્ઞાન ભાનપૂર્વક શુદ્ધતાના દ્રવગુણ અને શુદ્ધતાની પર્યાય થોડી પ્રગતિ થઈ છે એની હારે ગ્રસ્તાશ્રમમાં દાન પૂજાની ભાવ થાય ત્યારે શુભ ભાવે સંકીતી પણ શુભ ભાવે પરણમેલો. શુદ્ધતા તો છે સાથમાં સ્મરણથી, પણ એ વખતે દાન પૂજા ભક્તિ નામ સ્મરણ આદિ હોય તો એ વખતે આત્મા પોતે શુભ પરિણામે શુભ પર્યાયે શુભ ભાવે શુભ ઉપયોગે પરણમેલો પોતે તન્મય થઈને પરણમે છે. એ પર્યાય કઈ પરમાં રહે છે અને પરથી થઈ છે એમ મગનભાઈ એમ મુનિ દશામાં પણ આત્મા શુદ્ધ ધ્રુવ ચૈતન્યનો સંયમ દર્શન પૂર્વક, સંયમ દર્શન નથી ત્યાં તો કઈ એને શુભ પરિણામ અને વ્યવહાર ધર્મ પણ કહેવામાં નથી આવતો. વસ્તુ શુદ્ધ ચૈતન આનંદ મૂર્તિ એનું અંતર્મુખનો સંયમ દર્શન એનો નિશ્ચય અને એનું જ્ઞાન અને એમાં સ્થિરતા એ પૂર્વક મુનિને પણ પંચ મહાવ્રતાદી મૂળગુણના વિકલ્પો હોય છે એ વખતે મુનિ પણ શુભ ઉપયોગે પરણમેલો થયેલો રહેલો હોય છે. સમજાય છે? કાંઈ સમજમાં આવે કે નહીં? બરાબર નથી આવતું, બહુ ઝીણું પણ છે. આ તો કીધીમાં વસ્તુ છે, વસ્તુ શુદ્ધ ચૈતન્ય પદાર્થ. આ પરમાણુ અત્યારે વાત નથી ને, સામાન તો બધી વાત કહી ગયા પણ અત્યારે આત્માની વાત છે ને. આત્મા પરમાણુ એમ છે, આ રજકણું રજકણ પણ કાયમ ટકી અને એમાં પણ પરિણામ એટલે પર્યાય થયા કરે એ પોતાને એ અને એ પરમાણુ ધ્રુવપણે રહીને પણ એની પર્યાય કાળી રાતે લીલીમાં તન્મયપણે પ્રણમે છે. સમજાય છે? ખાય એમ આત્મા અહીં ચારિત્રની વ્યાખ્યા છે. ચરિતં કહું ધમ્મો એનાથી વાત ઉપડી છે. ધર્મ એ આત્માના શુદ્ધ ધ્રુવ ચૈતન્ય પ્રભુ એનું જે સંયક દર્શન ને સંયક જ્ઞાન એમાં સ્વરૂપની રમણતાનું ચરવું રમવું એ ચારિત્ર. એ ચારિત્રે પ્રણમેલો આત્મા ચારિત્ર રૂપ થઈ ગયો એમ કે છે. સમજાવું? કાંઈ વિતરાગી પર્યાયપણે થયેલો આત્મા જ આત્મા એ રૂપે થયો છે. દ્રવગુણ તો છે પણ વિતરાગ પરિણામપણે ચારિત્રપણે પ્રણમેલો થયેલો આત્મા જ વિતરાગમાં પરિણામ તન્મય છે. એટલે આત્મા ચારિત્રરૂપ થયો. એમ આત્મા ચારિત્ર સહિત હોવા છતાં આ ઉત્કૃષ્ટ મહાત્માને નહીં, અમુક ચારિત્ર હોવા છતાં જયારે એને પંચમાવૃત આદિ શુભમના પરિણામ છે ત્યારે શુભપણે પરણેલો છે, શુભપણે થયો છે, જોકે શુભ થઈ પુનબંધનું કારણ છે. અને જેટલો આત્મા શુદ્ધ ચૈતનના સંગ દર્શન જ્ઞાન પૂર્વક સ્થિરતા થઈ છે તે મોક્ષનું કારણ છે. સમજાણું કઈ બધા શીખવું પડશે શેઠ? હા ભાઈ, કેમ શીખવું તો પડશે કે નહીં? ઠીક છે, ટીચર શીખા. આત્મા બે થી તો ભિન્નથી, રજકણોનું પિંડથી, શરીરથી, કર્મથી, વાણીથી ભિન્ન છે. એટલે એની આ વાત નથી, અહીં તો આત્મા પોતે જે છે એક સમયમાં પૂર્ણ અંતર્મુખ દળ ચૈતન દળ ધ્રુવ છે. જેનું સ્વરૂપ અંતર્મુખ એક સમયની પર્યાય સિવાયનું અંતર્મુખ ધ્રુવ એ નિત્ય કુટસ્થ છે. એટલે કે એમાં બદલવું એ ધ્રુવમાં હતું, એની વર્તમાન અવસ્થા જે છે બદલવું ઉત્પાદનું પ્રણવું એ પર્યાયમાં છે. સમજાણું કાંઈ? એ ઉત્પાત વયના પરિણમનમાં સ્વરૂપના ભાન સહિતની ફિરતાની રમણતા હોય તો એ ચારિત્રના પરિણામ પણ પ્રણમેલો આત્મા જે રૂપે ધર્મ થયો એટલે આત્મા પોતે ધર્મ છે. અને શુભ પણ એ પ્રણમે ત્યારે આત્મા પોતે પુનરૂપ છે. સમજાય છે? બે વાત આવી. અને મિથ્યાતાદી પાંચ પ્રત્યે રૂપે પ્રણમે છે એટલે શું કે છે? અશુભપણે આને આમાં નથી નાખ્યા સંકિતને. અશુભમાં મુખ્યપણે અને અશુભ તો મિથ્યાપણે છે, સંકિતમાં મુખ્યપણે અશુભ પરિણામ છે, ગૌણપણે છે એની ગણતરી લીધી નથી. અનાદિનો અજ્ઞાની આત્મા મિથ્યાત અવરોધ પ્રમાદ કસાય ને યોગ એવા પાંચ જે આશ્રવ બંધના કારણ છે એ રૂપે જયારે એ પાંચ પાંચે પ્રત્યયો આશ્રવો પાંચ આશ્રવો પ્રત્યેક આશ્રવો અશુભ ઉપયોગે આશ્રવપણે જયારે આત્મા અશુભપણે થાય છે ત્યારે પોતે જ અશુભ થાય છે. સમજાણું કાંઈ? ભગવાન શુદ્ધ ચૈતન્ય પ્રભુ પોતાને ભૂલીને મનમાં ધર્મ છે, પાપમાં ઠીક છે, મજા છે, સંયોગમાં અનુકૂળ પ્રતિકૂળની કલ્પના છે એવો જે મિથ્યાત ભાવ અને તેમાં આશક્તિ અવ્રતનો ભાવ, પ્રમાદનો કસાયનો કંપન જોગનો ભાવ, એ પાંચે બંધના ભાવ આશ્રવ છે, અશુભ છે. એ આત્મા અશુભ પરિણામે પ્રણમે છે તો આત્મા જ અશુભરૂપ થઈ જાય છે. પર્યાયમાં હો દ્રવગુણ પર શુદ્ધ ત્રિકાળ છે. સમજાણું કાંઈ? વિતરાગ નો માર્ગ આ સમજવો પડે. ઉગે ઉગે હાલ્યા છે, ઉગે ઉગે પૈસા બીજા ખર્ચે નાખા, ભક્તિ કરીને પૂજા કરીને એકાદ વ્રત લઈએ છે, નહીં મિલેગા એસે ધર્મ નહીં મિલેગા. નાનભાઈ એમ ઘણું હતું એમ કે આ ઘણું મોંઘું થઈ ગયું, ધૂળમાં એનું નતું, ઊંધું હતું. હેલી હેલી હતી, હેલી એનું એટલે હેલી, હેલી એટલે રાખ. અહીં મારે હેલી ને હેલી સમજે ને, રાખો હેલી કે ભસ્મ હતી ને, હેલી કે ભસ્મ નહીં તો રાખ, ચૂડાવની રાખ. હું તો અહીંયા હેલી કે મારી કાઠિયાર ભાષા એમ ધર્મ હેલો હતો એટલે રાખ જેવો હતો. અહીંયા વસ્તુ વિતરાગ પરમેશ્વર સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથે તત્વ શું કહ્યું છે, એ તત્વની અવસ્થા શું છે, એ અવસ્થા રૂપે પ્રણમે છે તો એ પોતે પ્રણમે છે કે પરને લઈને પરમા પ્રણમે છે, કાંઈ ખબર ન મળે એને ધર્મ શી રીતે થાય. સમજાય છે? કાંઈ પહેલો તત્વદ્રષ્ટિ ને તત્વજ્ઞાન વિના કંઈ પણ તેનું જ્ઞાન ને ચારિત્ર બધા થોથા થોથા હોય. விரதாதி பல என்ன கேட்க மகாபத்தி தான் நிச்சயம் தூரே என்ன இயக்கிறாதின்னு நம்பினாங்க. அதுல பூவா கத்தான் சமைக்கத்தான் இல்ல பூத்தா கத்தான் பூவா சமைக்க
வரத்தான்.
ஓகே ஓகே பகவான் ஆத்மா ஓஹோ ஆத்மானி நூல் திருஷ்டியான நூல் ருத்தியான பிரணத்தி வைனா ஏ வஸ்து வினா இனி பூமிக்கா ஜானமாயிட்டே ஜாடிக்காந்தி ஊகே விரத்தினா நீ சஞ்சய்சேகாய் ஆயிட்டோ பேலோ சைத்தன் பகவான் பிரபு ஸ்வரூப் இதானம் பரம் பரம் ஸ்வரூப் பரம் ஸ்வரூப் பரம் ஸ்வரூப் ஏனி அந்தர்திருஷ்டி கியோக்கி வஸ்து அந்தர்முக திரவே பரியாயமா பிரதீதி பரியாயமா தாய் சே பண்ணி பரியாயமா பிரதீதி வஸ்து ஆக்கி சே ஏனி பிரதீதி வினா ஏனோ எப்படி ஆகும் ஆகிச்சே நீ சஞ்சானுகாய் એથી અહીં ચારિત્ર ધર્મ વખતે એ વસ્તુની અંતર પૂરણ વસ્તુની પ્રતીતિ છે એનું જ્ઞાન છે. એ ઉપરાંત એમાં ચારિત્ર એટલે નિમતા રમે છે જમે છે સ્થિર થાય છે શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ તરીકે છે સમજાય છે. એવી પરણતીમાં પરણમેનું તત્વ પરણમું છે એને આત્માને ચારિત્ર રૂપી ધર્મ કહીએ. આત્મા પોતે ચારિત્ર છે આત્મા પોતે ધર્મ છે. અને તે ધર્મ વખતે પણ શુભ પરિણામ જો થયા હોય તો પણ એ શુભપણે પ્રણમેલો એ જીવ જ છે. સમજાણું કાંઈ સમયસાની શૈલી જુદી છે આ શૈલી જુદી છે. જ્યાં દર્શન પ્રધાન પછી જ્ઞાનને જાણે ગૌ પણ જુદી વાત છે. અહીં તો જ્ઞાનની પ્રધાનતા એ સામાન્ય વિશે બે ને એક હારી લઈને જાણે છે. સમજાણું કાંઈ મિથ્યાત આદિ પાંચ પ્રત્યય રૂપ પ્રત્યય એટલે આશ્રમ અશુભ યોગ જયારે થાય છે જીવ ત્યારે પોતે જ અશુભ થાય છે. આત્મા જ અશુભપણે પ્રણમેલો હોય છે. કર્મ પ્રણમા છે ને કર્મને લઈને પ્રણમા છે એમ છે હું સમજાય છે કાંઈ. એ શુભ અશુભની વાત કરી હવે શુદ્ધ નહીં કરે. જેમ સ્ફટિક મણી પોતાના સ્વાભાવિક નિર્મળ રંગે પ્રણમે છે સ્ફટિક મણી પોતાનો સ્વભાવ સફેદ સ્વચ્છ ઉજળો એવા ઉજળાને સ્વચ્છપણે જયારે પ્રણમે છે તો સ્ફટિકપણી પર્યાયપણે પ્રણમી તન્મય થઈ ગયો ત્યારે પોતે શુદ્ધ છે. શું કોણ સ્ફટિક મણી તેમ આત્મા પણ નિશ્ચય રત્ન ત્રયાત્મક શુદ્ધ ઉપયોગે પ્રણમે છે. ભાષા વ્યાખ્યા જુઓ દેશનાચન ટીકા છે. નિશ્ચય રત્નત્રય સ્વરૂપ છે ને નિશ્ચય એટલે સાચા રત્નત્રય એટલે સમગ્ર દર્શન જ્ઞાન આત્મ એટલે સ્વરૂપ નિશ્ચય સાચા રત્નત્રય સ્વરૂપ શુદ્ધ ઉપયોગ એ આ શુદ્ધ ઉપયોગની વ્યાખ્યા દયાદાન વ્રતના પરિણામે શુભ છે. મિથ્યાતના અવર્તના પ્રમાદ કસાય જોગનાથી અશુભ છે. અને આ શુદ્ધ ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન એની ધ્યેય દ્રષ્ટિ કરીને જે નિશ્ચય સમ્યક દર્શન થયું એનાથી જે આત્માનું બોધને જ્ઞાન થયું અને આત્મામાં રમણતાની સ્થિરતા ચારિત્ર થયું એ નિશ્ચય રત્નત્રય સ્વરૂપ આત્મ એટલે સ્વરૂપ શુદ્ધ ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ એ આત્મા જ પ્રણમે. કર્મ શરીર વાણી આખી ભિન્ન રહી જાય છે કારણ કે એનામાં એ નથી. પોતે પોતાના શુદ્ધતાના સ્વભાવનો અંતર આશ્રય કરી અને શુદ્ધથી પ્રતીતિ શુદ્ધનું જ્ઞાનને શુદ્ધમાં રમણતા એવો જે નિશ્ચય મોક્ષ માર્ગ રત્નત્રય રૂપ પરિણામ તેને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એ શુદ્ધ ઉપયોગ તે મોક્ષનો સાચો માર્ગ છે. સમજાય છે ખાઈ. જેમ સ્ફટિક મણી પોતાના સ્વાભાવિક નિર્મળ રંગે પ્રણમે છે ત્યારે પોતે શુદ્ધ થાય છે. સ્ફટિક મણી પોતે શુદ્ધ થયો છે. જેમ મારા કાળા તારણ લક્ષણે ત્યાં પોતે કાળો લાલ થઈ ગયો હતો પર્યાયમાં, પછી તો શું અને પર્યાયમાં કાળો લાલ એ થયો હતો. એમ આત્મા પોતાના શુદ્ધપણે પ્રણમે સમ્યક સંજ્ઞાન ચારિત્રપણે તે ત્રણપણે પ્રણમેલો શુદ્ધપણે આત્મા તન્મય થઈ ગયો છે. એના પરિણામ જુદા રહી જાય છે અને પરિણામી દ્રવ જુદા છે એમ છે નહીં. સમજાણું કાંઈ ત્યારે પોતે શું થાય છે. એક વાત નાખે છે જયસનાચાની ટીકામાં છે, આના મોટા વાંધામાંથી ઉઠાવે છે. સિદ્ધાંતમાં ભગવાનના આયમમાં સિદ્ધાંત એટલે સિદ્ધ થયેલા ભાવમાં અને સિદ્ધાંતો એટલે તેના કહેલા વચનોમાં જીવના અસંખ્ય પરિણામોને, જીવના પરિણામ તો અસંખ્ય છે, અસંખ્ય મધ્યમ વર્ણનથી એ અસંખ્યના એક એક પરિણામનું વર્ણન કરવા તો કરી શકાય નહીં. એથી અસંખ્ય પરિણામ, અસંખ્ય પર્યાય, અસંખ્ય ભાવ, દ્રવગુણ નહીં. દ્રવગુણ છે તો ત્રિકાળી દ્રવ ને ગુણ ત્રિકાળી વસ્તુ, તો એના જે પરિણામ છે પર્યાય એના અસંખ્ય પરિણામ એને મધ્યમ વર્ણથી અસંખ્ય પરિણામનું વર્ણન ઉત્કૃષ્ટ કહ્યું એકનું. એટલે ટૂંકું એના અસંખ્ય પરિણામનું મધ્યમ જગને નહીં ઉત્કૃષ્ટ નહીં. સમજાય છે કાંઈ? જગન કહીએ તો એના પરિણામ એકલા થાય, એટલું થયું. અને ઉત્કર્ષ કહીએ તો અસંખ્ય પ્રકાર કરે છે, અસંખ્ય પ્રકાર થી વર્ણવા. એટલે અસંખ્ય પરિણામોને મધ્યમ વર્ણનથી સમજાણું કાંઈ. જગન વર્ણન તો એક એના પરિણામ બસ, શુદ્ધો અશુદ્ધો કે અશુદ્ધો પરિણામ એટલું આવી ગયું બસ. હવે આમ ભેદ પાડો તો અસંખ્ય પ્રકાર છે, હવે એને મધ્યમ વર્ણથી વળીને ગુણસ્થાનનું સ્વરૂપ બતાવવું. 14 ગુણસ્થાન રૂપે કહેવામાં આવ્યા છે. મધ્યમ સ્થિતિએ અસંખ્ય પરિણામને 14 ગુણસ્થાન રૂપે વર્ણવામાં કહેવામાં આવ્યા છે. તે ગુણસ્થાનોને સંક્ષિપ્તથી ઉપયોગ રૂપે વર્ણવતા, એટલે મધ્યમથી પરિણામોને 14 વર્ણવા. હવે એ 14 ગુણસ્થાનને સંક્ષેપથી ઉપયોગ રૂપે વર્ણવતા, પ્રથમ ત્રણ ગુણસ્થાનોમાં તારતમ્યપૂર્વક ઘટતો ઘટતો અશુભ ઉપયોગ, પહેલે ગુણસ્થાનમાં અશુભ ઉપયોગ, બીજેથી એનાથી થોડો અશુભ, ત્રીજો એનાથી થોડો, પણ છે ત્રણેમાં અશુભ ઉપયોગ જ મુખ્યપણે અશુભની પ્રધાનતા. ત્યાં એની દયાદાન વર્તાદી ના હોય પણ એની મુખ્ય ગણતરી, કારણ મિથ્યાત્મનું ત્યાં પરિણામનું જોર છે ઊંધી શ્રદ્ધાનું. એથી એને અશુભ પરિણામ પણ અહીંયા ખરેખર અશુભમાં નાખ્યા. ધન સાધુ પ્રધાનતા મુખ્યથી સમજાણું કાંઈ નહીતર. નવમી ગૃહ એક જાય જૈન દર્શન નું દિગંબર સાધુ પંચ મહાવ્રત 28 મૂળગુણ શુકલ લેશા એવી, પણ દ્રષ્ટિ મિથ્યાત છે, વસ્તુના સ્વરૂપનું સ્પર્શ નથી, એકલો રાગનો વિકલ્પનો સ્પર્શ અનુભવ છે, તેથી તે મિથ્યા દ્રષ્ટિને શુકલેશાના દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના પરિણામ, પંચ મહાવ્રતના પરિણામ, શાસ્ત્ર જ્ઞાન ભણે તેની જાતના પરિણામ, એ તો છે તો શુભ, પણ મુખ્યપણે મિથ્યાતના જોરને લઈને તેને અશુભ કીધા છે. સમજાણું કાંઈ? આખું મદાર પણ સમ્યક દર્શનના ધ્યેય ઉપર છે. મિથ્યાતીનું ધ્યેય રાગ ને દ્વેષ ને પર્યાય છે. સમ્યક દર્શનનો ધ્યેય એકલો દ્રઢ સ્વભાવ છે. સમજાણું કાંઈ? કારણ કે એક અંશ સિવાય પાછળ જેવું રતન પડ્યું છે ઉપલી ભૂમિકાને ભાવે છે. મિથ્યાદ્રષ્ટિ ઉપલી ભૂમિકા એટલે એક સમયની અવસ્થા જ રાગાજીને ભાવે છે, પણ ભૂમિકાની અંદર દળ ચૈતન્ય હીરો આખો છે, એની શ્રદ્ધાને જ્ઞાનનું ભાન. તેથી તેના પરિણામમાં શુભ ભાવ હોવા છતાં મુખ્યપણે મિથ્યાતના ધોરણની ગૌણમુખ્યતાથી એને શુભ જ ગણ્યા હતા. સંજીભાઈ સમજાણું કાંઈ? ભૂમિકા ઉપરની હોય ને, ફાટા ખાર પાકે ને ઘાસ ફૂટ પાકે, પણ અંદર હીરા પેલા સંદર્ભમાં ઊંડે જમીનની પર્યાયની અંદરમાં એ હીરાની જેને ચૈતન મણિ રતન છે, ચૈતન સ્ફટિક રતન છે, એવો ભગવાન આખો પૂરણ વસ્તુ એની જ્યાં દ્રષ્ટિ નથી. અને એક અંશની વર્તમાન ભૂમિ અને રાગદ્વેષ એટલા તરફનો જેને ભાવને આશ્રયને રૂચિ છે, એના કષાયના મંદના પરિણામને પણ મુખ્યપણે અશુભમાં નાખ્યા. સમજાય છે? ખાઈ બીજે ગુણસ્થાને પણ અશુભ, પણ થોડો ત્રીજે ઘટકો ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી જો સમ્યક દર્શન અને પાંચમું છઠ્ઠું ત્રણ પેલા ત્રણ અશુભમાં નાખ્યા, આ ત્રણ શુભમાં નાખ્યા છે. મુખ્યપણે પાછો આમાં વાંધા ઉઠાવ્યો સુધી તારતમપૂર્વક વધતો વધતો શુભ ઉપયોગ, કેમ કે સમ્યક દર્શનના આત્માના ભાનવાળો ભાવ છે, તેથી તેને રાગની મંદતા પણ એક કષાયનો અભાવ, બે કષાયનો અભાવ, ત્રણ કષાયનો અભાવ, આ ત્રણ ગુણસ્થાન. તેથી તેના અશુભ કોઈ સાધારણ પરિણામ નિષાદ હોય તો પણ તેને શુભની મુખ્યતા ગણવામાં આવી છે. ચોથા ગુણસ્થાને શાસ્ત્રમાં છ લીસા અને અશુભ જોગ કીધો છે. છ લીસા કૃષ્ણ નીલ કાપુ તેજુ પદ્મને શુકલ, છતાં અહીંયા એની ગૌણતા ગણીને શુદ્ધ સ્વરૂપનો આશ્રય છે, એથી એની એક કષાયનો અભાવ થયો છે, એથી એના શુભ ઉપયોગની પહેલાના કરતા આનો શુભ ઉપયોગ વિશેષ નિર્મળ છે. એના કરતા પાંચમાનો, એના કરતા છઠ્ઠાનો. શુદ્ધતા તો છે અંદર, સમજાણું કાંઈ? આ રતનચંદના બધા હાથમાં એવું કાઢે છે કે ચોથું પાંચમું અને છઠ્ઠાના શુભ ઉપયોગ જ છે. શુદ્ધ જરીએ એ શુભ શુભમાંથી શુદ્ધ છે, શુભમાં શુદ્ધનો અંશ છે એમ કે છે. ઘણું અળતું અળતું કહી નાખ્યું છે, લોકોને ખબર ન મળે. માણસ બચારા ધર્મની જિજ્ઞાસા તો હોય ને, કંઈ સારું કરવું હોય ને લોકોને, અને દસ લક્ષણી પરમાં મેવા ભેગા થાય, એ માથે ઓલો જે ભૂકે એ ઓલાને માનવું, ભૂકે એટલે પરૂપે. સમજાણું કાંઈ? એ તો વાત કરી કીધી. હા હા, કે છે શુભ જોગમાં પણ કંઈક ધર્મ છે કે ના? આ કીધું ને કીધું ચોથે પાંચે છે ને શુભ છે ને ધર્મ તો છે, મને શુભ ઉપયોગ પોતે ધર્મ છે એમ કે છે. જાણું ભાઈ એમ નથી ભગવાન, આ તો મુખ્યપણે ઉપયોગના પ્રકાર પાડતા શુદ્ધ પરિણતિ ચોથે પાંચમે છઠ્ઠે તો છે, પણ ઉલાના અશુભની અપેક્ષાએ આની શુભતા કસાઈ ગયો છે ને એક બેન ત્રણ, એથી એના શુભ ઉપયોગની મુખ્યતા ગણીને શુદ્ધ પરિણતિને ગૌણ રાખી છે. સમજાણું કાંઈ? શુભ ઉપયોગ પોતે ધર્મ નથી, શુભ ઉપયોગ પોતે સમ્યક દર્શન નથી, શુભ ઉપયોગ પોતે સમ્યક જ્ઞાન નથી, શુભ ઉપયોગ પોતે ચારિત્રનો અંશ નથી. સમજાણું કાંઈ? ઘણું ચર્ચા એટલે શું કરે હવે ભગવાન, એને પોતાનો સ્વાશ્રય બે નહી, શું કરે? આ બહારનું આવું છેલ્લું આમ લખ જાય કે શુભ થાય, દયા દાન વ્રત ભક્તિ પૂજા, અને ઓલો અશુભ ભાવ ન હોય એ વખત એ જાતનો, પણ વિદ્યાર્થનો અશુભ છે એને તો ખબર પડતી નથી. શુભ રાગ છે એના ઉપર દ્રષ્ટિ છે, આખો ભગવાન અંદર સ્વાશ્રય કરવાનો રહી ગયો છે એની ખબર નથી, એથી ઓલા શુભ ભાવનું નામ સ્મરણ ભક્તિ પૂજા દાન દયા વ્રત એ પરિણામ પણ શુદ્ધનો અંશ છે ને એનાથી નિદ્રા છે ને સંભર છે. એમ કે છે. હા બોલ માંથી કાઢીને જય સનાચાર ની ટીકા આ બોલ કાઢીને લખે છે. કેટલી વાર લખે પછી? એક વાર નહીં, પત્રોમાં ઈ ઓલામાં તમારે શું કહેવાય, ખાણિયાની ચર્ચામાં ઈ વારંવાર લખ્યા જ કરે. અરે ભગવાન ભાઈ, તારો પરમેશ્વર તો છે એવો છે ભગવાન. હે, તું ભગવાન તો છો એવો છો ભાઈ. તારી પર્યાયમાં આ માનતા શુભ ભાવથી ધર્મ છે, શુભ ઉપયોગમાં ધર્મ છે, એ દ્રષ્ટિ વિપરીત છે. તદ્દન એ પર્યાયમાં દ્રષ્ટિનું વિપરીત પણ છે. સમજાય છે? કાંઈ એમ આચા નથી કહેવા માંગતા. ચોથે પાંચે છઠ્ઠે એટલો શુભ જ હોય. મુખ્યપણે આના શુદ્ધપણતીને ગૌણ ગણીને, શુદ્ધની પ્રધાનતા ગણીને એને શુભ કહેવામાં આવ્યો છે. સમજાણું કાંઈ? મોટી ચર્ચા કરે જેને સમજવું, એને બીજા શું ઉલટું કે છે, શું સુલતું, એ નિર્ણય તો કરવો પડે છે ને. વ્યક્તિ માટે કઈ નહીં, વ્યક્તિ તો સ્વતંત્ર છે. સમજાય છે? એ આત્માના શરણ વિના ગુરુનું શરણ હાથું કહેવાય છે નહીં. એ કહેવાય કહેવાય, વાંધો નહીં. કો સમજાણવામાં? હા હા હા. અહીંયા આચાર્ય જયસેનાચાર્ય ટીકામાં આ ભાવ લીધો છે, એ અહીં આપણે પંડિતજીએ નાખ્યો છે. અને એની મોટી ચર્ચા ચાલે છે. સમજાણું કાંઈ? મૂળ તો એને સિદ્ધ કરવું છે કે ચોથે પાંચમે છઠ્ઠે શુભ ઉપયોગ હોય ત્યાં પણ ધર્મ છે, એમ સિદ્ધ કરવું છે. શુભ ઉપયોગમાં સમ્યક દર્શન છે, શુભ ઉપયોગમાં જ્ઞાન છે, અને શુભ ઉપયોગમાં પણ ચારિત્રનો અંશ છે. એમ કે ભાઈ, શુભ ઉપયોગ તો એટલો ઉદય ભાવ છે, પણ ઉદય ભાવની પાછળ શુદ્ધ ચૈતન દ્રવ્યનું ભાન છે, એનું જ્ઞાન છે. એથી શુદ્ધ પરણતી થોડી છે, શુદ્ધ ઉપયોગ ત્યાં મુખ્યપણે નથી. એથી મુખ્યપણે શુભ ઉપયોગને ચોથે પાંચમે છઠ્ઠે ગણ્યો છે. ચોથાથી છઠ્ઠા સુધી ત્રણ, પહેલા ત્રણ ને ત્રણ, બીજા ત્રણ, તારતમ્ય પણ એટલે વધતો વધતો શુદ્ધ ઉપયોગ કહેવામાં આવ્યો છે. સાતમાંથી આણી લો ને તોય વાંધા ઉઠે છે. સાતમાંથી બારમા ગુણસ્થાન સુધી, એટલે સાત આઠ નવ દસ અગિયાર ને છ, છ પહેલા કીધા ને સાત. સાતમાંથી પણ એ તો કીધું નહીં કરે છે, અર્થ કરતા છે પહેલે કહેવું કે અમારા આત્માથી આઠમાં જાય એની વાત એમ કે છે. એને આપણે છઠ્ઠે પાછળ આવે એને નહીં, એને શુભ જોડે. અરે ભગવાન શું કરે તું, નિર્વિક સાતમામાં તો નિર્વિકલ્પ ઉપયોગ છે. પોતે ધ્યાન ધ્યાતા ધ્યાન ભૂલી ગયેલ છે સાધુ. આરવા કાળે પણ અંદર સાતમો આવે ત્યારે ભૂલી જાય કે બધું. એકલો ધ્યાતા ધ્યાનને એકાકાર થઈને અનુભવ કરે એને હાથમાં કહેવાય છે. સમજાણું કાંઈ? નિર્વિકલ્પ છે, બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક ભલે રાગ છે ત્યાં, એની અહીં ગણતરી નથી. દર્શનપૂર્વક ફિરતા જાણી ગઈ છે અંદર, આ લઉં છું કે નહીં વિકલ્પે તૂટી ગયો છે ત્યાં. આ લેતા લેતા ઓ એવી દશા છે, મુનિ દશા. એટલે પરમેશ્વર પદમાં ભયો છે. આ નિર્વિક થઈ જાય, હાલતા હાલતા નિર્વિક થઈ જાય. મોઢું હાલ તો એ કોને એને ખબર ન પડે કે આમાં બીજાને કે આમાં મોઢામાં શું મોઢી ક્રિયા થતી. આમ અંદરમાં જામી ગયા હોય, બહુ થોડો કાવ જામી ગયો. એ વાત છે, હજારો વાર સાચા મની હોય ને છઠ્ઠું હાથનું આવે, હાથનું ન આવે તો એ છઠ્ઠું પણ એને હોઈ શકે નહીં. પણ એ વાત ક્યાં છે, બહુ મોંઘી પડી ગઈ લોકોને. મોંઘું બતાવ્યું છે ને બધું, ઊંધા મોંઘું પડશે, મોંઘું જાણું. રાખડેલા થોડા હોય ને શાક ભાગી હાંજી લેતા હોય ને મોંઘું આપે, પણ અંદર પછી કેળું પડે, કાણા પડે, અમુક મોંઘું પડે, થોડો ભાગ નીકળે. કેરી બે હંગી લેવા જાય ને, બોલું હંગી આપે, અધ અધમણ સાહેબ કેરી લઈ જાતો, પણ અંદરમાં સાંદા હોય કે ઈગોલું હોય તો અમુક મોંઘી પડે. એમાં હોંઘું લેવા જાય પણ મોંઘું પડશે ભાઈ, તને નહીં એમાં ઠેકાણા પડે. સમજાણું કઈ સાતમા માં સદુપયોગ ગણ્યો છે જુઓ એ પુણ્યપાપના વિકલ્પ વિનાનો સાતમા ગુણસ્થાનમાં મુનિને છઠ્ઠું ગુણસ્થાન આવે એ તો એનાથી જ વાત કીધી છે પહેલી મુનિ પોતે કહે છે કે અમને વચમાં ગુણસ્થાન ક્રમમાં રોહણ એટલે ક્રમમાં કષાયનો કણ પંચમાં આવર્ત આદિનો આવે છે પણ એને દૂર ઓળંગી જઈને અમે ઉપયોગમાં શુદ્ધ ઉપયોગમાં પરણીએ એ તો પોતે એમ કુમકુંડા ચાંકે છે જાણું કઈ સાતમા માંથી તે બારમા સુધી વધતો વધતો તાતમ એટલે વધતો વધતો શુદ્ધ ઉપયોગ અને છેલ્લા બે ગુણસ્થાનોમાં શુદ્ધ ઉપયોગનો ફળ તેરમું ને ચૌદમું શુદ્ધ ઉપયોગનો ફળ કેવળ જ્ઞાન કેવળ દર્શન આવ્યું આવું વર્ણન અપેક્ષાથી જો કથન થઈ શકે છે ને એમાં નથી વાંધો નાખી વાત કેમ ચાલુ નાખી ચા છે ને પણ તું શું આમાં ત્રણ પડે આમ ચૌદ પડે આમાં સંઘ પડે એમ કે એમાં ક્યાં છે હિન્દુસ્તાન તમે સદુપયોગ પંડિતજી ના કે પંડિતજી આ ત્રણ ના ચૌદ મેં ત્રણ ના અમારે છે કૃતિન છે અમારે છે કે નહીં કે આખી રીતે અમારી જુદા છે ઠીક છે ભગવાન બાપુ છે એ પણ ભગવાન છે ને પરમેશ્વર છે દરિયાઈમાં ભૂલ્યો એ પામર છે પણ અંદર તો પરમાત્મા છે ભાઈ એ ભગવાન ક્ષણમાં પલટશે તે પોતે પલટીને ભગવાન થાય છે સમજાવું કઈ બહાર માંથી કંઈક મળે ને અને હોય ને એમ સિદ્ધ કરવું છે પણ વસ્તુ અંતર સ્વરૂપ છે પરમાત્મા એને સ્પર્શા વિના સ્વાશ્રય વિના સમ્યક દર્શન ન પ્રગટે સમ્યક જ્ઞાન ન હોય ને સમ્યક ચારિત્ર ન પણ સ્વને આશ્રય હોય સ્વને આશ્રય હોઈ શકે સમજાણું કઈ જોઈ નવું ગાથા પૂરી થઈ હવે પરિણામ વસ્તુનો સ્વભાવ છે નક્કી કરે શું કહે છે એટલે પરિણામની વ્યાખ્યા કરીએ ને શુદ્ધ શુભ ને અશુભ એ છે કે પરિણામ એ તો ત્રણ પણ સામાન કયા વિશેષપણે અસંખ જનપણે પરિણામ મધ્યમપણે ચૌદ એના આ ત્રણ ભેદ પાડ્યા પાછા અસંખ જગનપણે એક આમાં અસંખ મધ્યમપણે ચૌદ મધ્યમના ચૌદ ના ત્રણ પ્રકારમાં મળી દીધા શુભ અશુભ ને શુદ્ધમાં કોઈ તો ઠીક કે પંડિતજી ત્રણમાં ઉત્કર્ષ અસંખ જગન એક મધ્યમ ચૌદ હવે ચૌદ ને ત્રણ માં અમારે પાછા ખંડ થઈ ગયા સમજાણું કઈ એમ જ સમજવું ને હું એમ સમજ તો એ કે છે કે નો હજાર કે શુભ માં અંદર રંગ નો કીધો ત્યાં સાત સમજી લે એમ કે છે ખબર છે બધા મારે લાકડા લગાડી જાય છે ભલે ત્યાં નો બધે સાત લગાડી રહ્યો પણ સાત ક્યાં સીધ સ્વતંત્ર છે ત્યાં સાત લગાડવાનું કથન તો સ્વતંત્ર છે ઠીક એમ કે છે સાત નો અર્થ કરે એ સીધ સ્વતંત્ર છે પુરાણ કે નહીં સ્વતંત્ર નહીં કથન થી સ્વતંત્ર કથન થી સ્વતંત્ર એની કામ મને તો નહીં છે કે છે નહીં તો ખાતું છે નો લેમ એની કામ શું નહીં કેવું પૂરણ સ્વતંત્ર છે પરતંત્ર નથી એનું નામ અનેકાન છે પરતંત્ર છે ધર્માસ્તિક આગળ નથી ને માટે પરતંત્ર એ ના ના એનો પર્યાય ધર્મનો સ્વતંત્ર ત્યાં જ રહેવાનો પોતાની યોગતાથી સ્વતંત્ર છે પરતંત્ર બિલકુલ નથી શ્રી ભગવાન છે ને ઉપર આગા કેમ જાતા નથી ધર્માસ્તિકાય નથી માટે માટે પરતંત્ર છે નહીં એટલો જ રહેવાનો એનો સ્વભાવ છે ઉર્ધ ગમન થઈ ત્યાં જ રહેવાનો સ્વતંત્ર પૂર્ણ સ્વભાવ પર દરેક પર્યાય સ્વતંત્ર છે પરતંત્ર જરી પણ સિદ્ધ ને નથી પરતંત્ર નથી અને સ્વતંત્ર છે એનું નામ અનિકાન છે તેનાથી પરસ્પર જોર શક્તિનો પ્રકાશ શું છે સમજાણું કઈ પરિણામ એટલે બદલવું અથવા પર્યાય અથવા અવસ્થા એ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનો સ્વભાવ છે પરિણામ બદલવું એમ નક્કી કરે છે. પરિણામ વિણ પદાર્થ ને ન પદાર્થ વિણ પરિણામ છે. હરિગીતા એમ પહેલું ગુણ દ્રવ્ય પર્યાય સ્થિત ને અસ્તિત્વ સિદ્ધ પદાર્થ છે. મૂળ શ્લોક નથી વીણા પરિણામ યથો, નથી વીણા પરિણામ યથો, અથમ વિણેહ પરિણામો દવ ગુણ પજયથો અથો અથિત નિવત્તો. એનું હરિગીત આપણે પેલું કહેવાય એની સામે નાખ્યું છે. બીજી રીતે નમ નાખ્યું તો ધમ પેલા બધામાં આપણે એટલે નાખ્યું એની ટીકા. એવા તો મૂળ પદાર્થની સ્થિતિનું વર્ણન કરી ધ્યાન બરાબર રાખે તો સમજાય. હું છે સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથના જ્ઞાનમાં આવ્યું છે, એના સિદ્ધાંતમાં શાસ્ત્રમાં કહ્યું છે, એવું એનું સ્વરૂપ વસ્તુનું. આવી વસ્તુ સર્વજ્ઞ પરમાત્મા સિવાય વિતરાગ દેવ સિવાય કોઈ પંથમાં કોઈ માર્ગમાં આ રીતની વસ્તુ હોઈ શકે નહીં. સમજાણું કઈ વસ્તુની સ્થિતિ છે તેવું જ ભગવાને જાણ્યું છે ને તેવું જ કહેવામાં. ટીકા પરિણામ વિના વસ્તુ હયાતી ધરતી નથી. સિદ્ધાંતો છે આ બધા. પરિણામ એટલે અવસ્થા, પરિણામ એટલે પર્યાય, પરિણામ એટલે અવસ્થાની દશા. એ વિના વસ્તુ હયાતી ધરતી નથી. પરિણામ ન હોય તો વસ્તુ રહેતી, પરિણામ વિના વસ્તુ રહેતી જ નથી. આત્મા પણ પરિણામ વિના આત્મા શકતો નથી એમ કે છે. દરેક પદાર્થ આ દરેક પદાર્થની વ્યાખ્યા છે. પરિણામ વિના વસ્તુની અવસ્થા જે થાય છે એ પરિણામ છે. પરિણામ સારો આખો પરિણામી પદાર્થ ભગવાન એ પરિણામ એટલે પર્યાયમાં ઢળી ગયો છે. પરિણામમાં પરિણમો છે. સમજાણું કઈ એવા પરિણામ ન હોય તો વસ્તુ જયાતી ધરતી નથી. સમજાણું કઈ વસ્તુનું અસ્તિત્વ સ્થિત થતું નથી. કારણ કે વસ્તુ દ્રવ્યાદિ વળી પરિણામથી જુદી અનુભવમાં આવતી નથી. જો પદાર્થ વસ્તુ એટલે પદાર્થ, દ્રવ્ય એટલે દ્રવ ક્ષેત્ર કાળ ભાવે પરિણામથી જુદી અનુભવમાં આવતી. વસ્તુ એનું દ્રવ એનું ક્ષેત્ર, દ્રવ એટલે ગુણ પર્યાયનો પિંડ ક્ષેત્ર પ્રદેશ ભૂમિ કાળ અવસ્થા ભાવ શક્તિ. વસ્તુ દ્રવ ક્ષેત્ર કાળ ભાવે પરિણામથી દ્રવથી જુદી નથી, ક્ષેત્રથી જુદી નથી, કાળથી જુદી નથી અને ભાવથી શું કીધું. વસ્તુ છે આત્મા કે પરમાણુ કોઈ પણ વસ્તુ દ્રવી. વસ્તુ છે પદાર્થ એની વર્તમાન પરિણામ પર્યાય એ વિના વસ્તુ જો કેમ કે એ પરિણામ વસ્તુના દ્રવ ક્ષેત્ર કાળભાવથી જુદા જોવામાં આવતા. દ્રવથી જુદા નથી, ક્ષેત્રથી જુદા નથી, કાળથી જુદા નથી, ભાવથી જુદા. દ્રવથી પણ એ પરિણામ તન્મય છે, ક્ષેત્રથી એના સંપ્રદેશમાં જે પરિણામ છે, કાળથી એની પર્યાય એટલી છે એ છે, ભાવથી શક્તિનું પરિણામ પણ એ જ. દ્રવ ક્ષેત્ર કાળભાવથી વસ્તુ, વસ્તુનું ભૂમિ, વસ્તુનો કાળ ને વસ્તુનો ક્ષેત્ર ભાવ, એનાથી તેના પરિણામ ચાર પ્રકારથી જુદા દેખવામાં જોવામાં આવતા નથી. જેઠાલભાઈ આવા બધા બધા આમનામ જૈનમાં જન્મેલા પણ એમને કાળો ગાળ બધા ગણાય છે. એ ભાઈ શું છે ચીજ એને સમજવી પડતો. હે અહીં તો પદાર્થ કોઈ પણ માત એમ કે મને શ્રદ્ધા થઈ, અને શ્રદ્ધા થઈ તો પરિણામ છે. નહોતી થઈ, નહોતી એટલે મિથ્યા શ્રદ્ધા હતી, અને સમય શ્રદ્ધા થઈ કઈ તો પરિણામમાં થઈ. બદલ્યું ને, બદલવામાં શ્રદ્ધા હોય છે. વસ્તુમાં હોય છે, વસ્તુ ત્રિકાળ છે, ધ્રુવ છે, અને તે પરિણામ તેના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી કઈ જુદા છે? એ પરિણામ શ્રદ્ધાની પર્યાય થઈ એ દ્રવ થી જુદી છે, ક્ષેત્ર થી જુદી છે, એના અસંકર એના કાળ થી જુદી છે, એનો સ્વકાળ છે, એમાં આખો કાળ તો પર્યાયનો કાળ ભાવ ત્રિકાળ છે, એનાથી પર્યાય જુદી છે કે હું જુદો છે ભાવ જુદા છે એમ છે? સમજાણું કઈ? આ તો સિદ્ધાંત છે બધા. તો બીજા હરીન એવા જાય છે ને, વેદાંત હરીન, ફલાણા હરીન, વેદ માં આમ કહ્યું છે, ઢીકણા માં આમ કહ્યું છે, ક્યાંય આ વાત હોય ની ત્રણ કાવ માંથી છે. હું જાણું કઈ મગન ભાઈ, એની આ તો પહેલાની વાત હતી ને, એમાં કઈ છે નહી. આ ત્યારે ઘણા ને થઈ જાય છે ને, ઘણા ઓલા રજની બોલે છે, ઓલા વેદાંતિઓ કે છે, કઈ ન્યાય પણ છે ખરું, ભૂરી નથી આંદળ ને જાય છે કઈ. એક એક વસ્તુની હયાતી અને તેના પરિણામ આમ સિદ્ધ કર્યા વિના કોઈ રીતે વસ્તુનું સ્વરૂપ જ હોઈ શકે નહીં. એમ કોઈ કહેવા માંગે કે તમે ભાઈ વિકલ્પ છોડો, એક સિદ્ધાંત જો, તો એ વિકલ્પ છોડવાના વિકલ્પ છે એ પર્યાય હતી, પરિણમ છોડવાની દશા થઈને પરિણમ થાય છે એ પર્યાય સિદ્ધ કરે છે. અને છોડનાર છોડનારો એટલે ને જેમાં નથી એવું તો ત્રિકાળ તત્વ હોય છે, ત્રિકાળી તત્વ વિના છોડ્યું ને થયું ક્યાંથી આવ્યું? વિકલ્પ છોડ્યો અને વિકલ્પ નિર્વિકલ્પ થયો એ તો પર્યાય છે, એ પર્યાય વિનાનો દેહ હોય? સમજાણું કઈ? હા, જૈન માં અત્યારે કેટલા સમજાણું નીચે આવ્યું ને, એટલે હા મહારાજ કહેશે ને એવું ના છે, ન્યાય કઈ છે, ભૂળે નથી આંબળને, સારા પુણ્ય નથી ત્યાં. સમજાણું કઈ? સમ્યક દ્રષ્ટિના ભાવમાં જે કઈ કસાયની મંતવાનું પુણ્ય હોય એને એવા પુણ્ય તો મિથ્યા દ્રષ્ટિને હોઈ શકે નહીં, ધર્મ તો નહીં પણ પુણ્ય એવા ન હોય. સમજાણું કઈ એ છે? પરિણામ વિનાની વસ્તુ અસ્થિપણે ટકી શકતી નથી, પહ્યાતી ધરતી નથી. કેમ કે વસ્તુ દરેક આત્મા દરેક પરમાણુ કાળાનું ધર્માશ્રમ આખા થઈ રહ્યો, સંત ભાવ છે વળી એક જ વસ્તુ, બધી એક જ વસ્તુ હોય. હિન્દુસ્તાનમાં એક જ વસ્તુ સ્વીકારવામાં આવી છે, બેને સ્વીકારી નથી એવું મળે પણ બેઠ લુગણા મોઢે રાખે, હા પાત્ર રાખે વારો માને આજ ઠું તમને સાંભળ ના ને ખબર ન મળે કઈ. ભગવાન સર્વજ્ઞ દેવ પરમાત્મા વિકરાળ પરમેશ્વર એને જોયું અને સર્વજ્ઞ થયો એટલે દશા થઈ, ત્યારે એનો અર્થ પહેલી દશા એ નહોતી પછી થઈ એ પરિણામ સિદ્ધ કરે છે. અને કોણ છે માં કે ધ્રુવમાં, ધ્રુવ ના પરિણામ પહેલા મેલા હતા અને પછી પરિણામ શુદ્ધ થયા એ તો ધ્રુવ ને કરે છે. એને પરિણામ વિનાની વસ્તુ હોઈ શકે? સમજાણું કઈ? દાખલો આપે જો સમજવા માટે. કેમ કે પરિણામ વિનાની વસ્તુ ગધેડાના શિંગડા સમાન છે. કેમ કે ગધેડાના શિંગડાનું પરિણામ દેખાતું નથી, દેખાતું પરિણામ વિનાની વસ્તુ ગધેડાના શિંગડા સમાન છે. એક વાત દાખલા આપશું, તેને જોવામાં આવતા ગોરખ વગેરેના પરિણામો સાથે વિરોધ આવે છે. શું કહે છે? ગોરખ છે ને, ગોરખ એક તો ગધેડાના શિંગનો નથી જોવામાં આવતા માટે એ વસ્તુ છે નહીં, પરિણામ નથી માટે વસ્તુ, ગધેડાના શિંગના પરિણામ પરિણામ છે ને હુંવાળા કહે એ નથી માટે વસ્તુ. બીજું દૂધ દહીં પરિણામો છે, ગોરસ ગોરસ એટલું કેમ, ગાયનો રસ એટલું હોય દૂધ નહીં તો એને પર્યાય છે. ગાયનો રસ એ ગાયના રસ સાથે વિરોધ આવે છે, કેમ કે દૂધ દહીં આદિ ગાયના રસના પરિણામ છે, પર્યાય છે. દૂધ પરિણામ, દહીં પરિણામ, છાશ પરિણામ, છાશ પરિણામ બધા એ ગોરખ ના પરિણામ છે. એ પરિણામ ન હોય ને ગોરખ હોય બને, સમજાણું કાંઈ. પરિણામ વિરોધ આવે છે, નહીં કહે છે. જે વસ્તુને પરિણામ વિનાની માનવામાં આવે તો ગોરખ વગેરે વસ્તુઓના દૂધ દહીં આદિ પરિણામો પ્રત્ય દેખાય છે, તેની સાથે વિરોધ આવે છે. આ દહીંની અવસ્થા, આ દૂધની અવસ્થા, આ છાશની અવસ્થા, આ માખણની અવસ્થા, એ બધી અવસ્થા છે ને, એ અવસ્થા વિનાનું ગોરખ હોય? અવસ્થા દેખાય છે. જો પરિણામ વિનાનું જો હોય તો એને અવસ્થા વિનાનું ગોરખ હોવું, તો અવસ્થા તો પ્રત્યક્ષ દેખાય છે. ગૌરસની દૂધ દહીં માખણ ને શાક એવી અવસ્થા પ્રત્યક્ષ દેખાય, માટે તે પરિણામ વિનાનું ગોરખ હોઈ શકે? દૂધની અવસ્થા વિનાનું ગોરખ હોય, દહીંની અવસ્થા વિનાનું ગોરખ હોય, માખણની અને છાશની અવસ્થા વિનાનું ગોરખ હોય? માટે પરિણામ વિનાની વસ્તુ જોવામાં આવતી, જો પરિણામ વિનાની જોવામાં આવે તો દૂધ દહીંની અવસ્થા જોવામાં આવે નહીં, છતાં ગોરખ છે. દૂધ દહીંની અવસ્થાથી સિદ્ધ થાય છે પરિણામ વિનાની વસ્તુ હોઈ શકે, સમજાણું કાંઈ. સિદ્ધાંત સિદ્ધ કરે પ્રયા છે, લોજિક થશે. શું કે સમજાય છે કે વસ્તુ છે એ પરિણામ વિનાની ન હોય, કેમ કે ગોરખના પરિણામ ક્ષણે ક્ષણે બદલે છે, દેખાય છે. દૂધ દહીં એ પરિણામ છે તો પર્યાય છે, નહીં એ પરિણામ નથી એમ કહો તો પણ દેખાય છે ને પ્રત્યક્ષ. અને ગોરખના પરિણામ છે, ગોરખના પરિણામ છે, લાકડાના નથી, આકડના નથી, એટલે ગોરખના પરિણામ છે. અને પરિણામ દેખાય છે પ્રત્યક્ષ, દૂધ દહીં છાશ આદિ, પરિણામ વિનાનો ગોરખ હોઈ શકે નહીં, પરિણામ પ્રત્યક્ષ દેખાય છે. ગોરખના પરિણામ પર્યાય વર્તમાન પ્રત્યક્ષ એમ દરેક પદાર્થના પરિણામ વિના વસ્તુ ન હોય, કેમ કે એના પરિણામ પણ પ્રત્યક્ષ દેખાય, સમજાણું કાંઈ. પ્રવચન સાર ધરી સૂક્ષ્મ તત્વોને સિદ્ધ કરે છે ને, જેમ પરિણામ વિના વસ્તુ ક્રિયાથી ધરતી નથી તેમ તેમ હવે એક વાત થઈ, ત્યાં વસ્તુ વિના પરિણામ પણ હયાતી ધરતા નથી. જેમ પરિણામ અવસ્થા વિના વસ્તુ ન હોય, એમ વસ્તુ વિના પરિણામ ન હોય. વસ્તુ નથી ને પરિણામ છે, ક્યાંથી ભણાવી? પાણી નથી ને તરંગ છે, સમજાય છે કાંઈ? એમ હોઈ શકે નહીં. વસ્તુ વિના પરિણામ પણ હયાતી, કારણ કે સ્વ આશ્રય ભૂત વસ્તુના ભાવમાં દેખો ભાઈ સાહેબ, એ શુભ પરિણામ હો કે અશુભ હો કે શુદ્ધ હો, કર્ણનો આશ્રય ધ્રુવ દ્રેલ છે એમ સિદ્ધ કરે છે અહીંયા. હા, એ વસ્તુ વિના જેને આશ્રય નથી એના પરિણામ શું? એટલે શુદ્ધ પરિણામ, શુભ પરિણામ અને અશુભ પરિણામ એનો આશ્રય દ્રેલ છે, એને આધારે ત્યાં છે. ગોરખને આધારે પરિણામ થયા છે, પરિણામ વિના ગોરખ નહીં, ગોરખ વિના પરિણામ નહીં, દૂધ દહીં, દૂધ દહીંની અવસ્થા વિના ગોરખ નહીં અને ગોરખ વિના દૂધ દહીંની અવસ્થા નહીં, સમજાણું કાંઈ? હે, લોજિક છે કે નહીં? હવે કિલાતમાં કામ આવ્યું ન હોય ને ગપ્પા આવ્યો બધા ઘણી જાતના વળું થતું છે ને, પરીક્ષા થતી સમજાવવામાં. કેમ કે સ્વ આશ્રય વિના જોયું, સ્વ આશ્રયભૂત વસ્તુ, પરિણામની આશ્રયભૂત વસ્તુ, પર્યાયની આધારભૂત વસ્તુ, આત્માના અશુદ્ધ પરિણામનો આશ્રયભૂત વસ્તુ, શુભ પરિણામના આશ્રયભૂત વસ્તુ, શુદ્ધ પરિણામના આશ્રયભૂત વસ્તુ, કર્ણના આશ્રયભૂત વસ્તુ. જો વસ્તુ ન હોય તો પરિણામ હોઈ શકે, સમજાણું કાંઈ? ક્યાંક સ્વદ્રવ્યને આશ્રય શુદ્ધ પરિણામ થાય, સ્વદ્રવ્યને આશ્રય અશુદ્ધ થાય, મગનભાઈ એ બીજી વાતચીત કરવી છે. કઈ તો એના પરિણામ વસ્તુ વિના દ્રવ્ય વિના વસ્તુ પરિણામ માટે દ્રવ્યને આશરે પરિણામ થાય એમ સિદ્ધ ગણું છે. સમજાણું કઈ ક્યાંક દ્રવ્યને આશરે તો સિદ્ધ જ પરિણામ થાય. નિયત્તમ સીધો ખરો સમાય છે. હવે અહીં તો છે દ્રવ્ય એ આત્માની એ વાત છે. અહીં તો આત્માની વાત છે કે એના શુભ પરિણામ કે અશુભ પરિણામ આત્માને આશરે થાય છે. શું કીધું? સ્વ આશ્રય ભૂત દેખો તે પરિણામ થાય તેનો આશ્રય ભૂત દ્રવ્ય છે. સમજાણું કઈ એ મિથ્યાત પરિણામ થાય, રાગ પરિણામ થાય, દ્વેષ પરિણામ થાય, સ્વ આશ્રય દ્રવ્ય ભૂત છે એને આશરે થાય છે, નિમિત્ત ને આશરે નહીં. સમજાણું કઈ કારણ કે એના અસ્તિત્વમાં થાય છે ને. વસ્તુ દ્રવ્યગુણ પર્યાય ત્રણમાં સમાપ્ત થાય છે. વસ્તુની સ્થિતિની હયાતિ દ્રવ્યગુણ પર્યાય ત્રણમાં પૂરી થાય છે. જો પર્યાય એની ન હોય તો દ્રવ્ય કોણ? દ્રવ્યના પર્યાય ક્યાંથી આવી? એની એટલે દ્રવ્યની. અને એ દ્રવ્યના પરિણામ ન હોય તો પરિણામ વિના દ્રવ્ય દ્રવ્યનું નક્કી કોને કર્યું? પરિણામ નો હોય તો નક્કી કરવું તો પરિણામથી છે, સમજાય છે. અને દ્રવ્ય નો હોય તો કોને આધારે પરિણામ થયા? સમજાણું કઈ લોજિક થી ભાઈ વાત કરે કઈ તો સાસુ એને સમજવું પડશે. જાદી બુદ્ધિ નહીં કામ આવે આમાં આવે એમ કે છે. કહેવી પડશે પછી કહેવી પડશે. સમજે ને કસોટી કસોટી કરીને ઝીણી કરવી પડશે. એક વેર કહ્યું હતું મેં કીધું સંસ્થાસીમાં રામજીભાઈ રામજી હંસરા તેની પર 10 લાખ રૂપિયા હતા. દસ બે રૂપિયા બેન મારા તમારી વાત આ વાત એવી છે જઠર પચી શકે નહીં. કે કરો તૈયાર જઠર. મૈસુર ખાવા માટે જઠર નથી તૈયાર કરતા. રોટી ખાવા વખતે મિસિન ભાવ નથી થતો કે મૈસુર નહીં પસંદ શકે એમ કહો કરો છો કરો તૈયાર જઠર છે ને ત્યાં જઠા નહીં. ઓ રામજી ભાઈ હતા રામજી હંસરા 1 કરોડ બે કરોડ ખાસી જઠર અમારી પતે એ આ વાત નથી. અમારી પછી રૂપી નથી તમારે પૈસા બીજા રૂપે ના હો હા તમારે કેમ પૈસા બીજા ખર્ચો હોય ધર્મ થઈ જાય ધોળે નથી કીધું. કેમ પૈસામાં ધર્મ નથી પૈસે ખર્ચનાર ધર્મ નથી એ ગુણવાય ફરતી સ્વતંત્ર છે. એના પરિણામ સ્વતંત્ર થાય છે કઈ ચાલે છે. એના પરિણામ એના દ્રવ્ય વિના હોય નહીં. એના પરિણામ બીજા દ્રવ્યને આધારે હોય એમ નહીં. એ પૈસો સમજો પૈસો એ પર્યાય છે નહીં. પર્યાય એ પર્યાય એના દ્રવ્યને આશરે થયા છે. બીજાને આધારે એના હાથને લઈને બીજાની ઈચ્છાને લઈને એમ બ્યા નથી એમ કે છે. સમજાણું કઈ વિતરાગી માર્ગ છે ભાઈ. સર્વજ્ઞનો સર્વજ્ઞ થવાનો માર્ગ છે. સર્વજ્ઞનો માર્ગ સર્વજ્ઞ થવાનો છે. કલ્પજ્ઞ રાગમાં રહેવાનો નથી. સમજાય છે કાંઈ કે છે કે સ્વ આશ્રય ભૂત વસ્તુના અભાવમાં જે કઈ પરિણામ છે એનો જો આશ્રય ભૂત દ્રવ્ય ન હોય તો એ પરિણામ ન રહી શકે. સમજાણું કાંઈ પોતાને આશ્રય જે વસ્તુથી ન હોય તો નિરાશ્રય પરિણામને શૂન્યપણાનો પ્રસંગ આવે છે. જેને આશ્રય ન હોય તે પરિણામ શૂન્યતા દેખાય છે. દૂધ દહીં દેખાય ને ગોરસ ન હોય તો ગોરસને આધારે થાય એનું પરિણામ નથી તો પરિણામની પણ શૂન્યતા થઈ જાય છે. સમજાણું કાંઈ જો આ ભાષાના પરિણામ થાય છે ને પર્યાય કે લોકો ઉદેશથી નિર્દરા થાય એવું આવે છે ને. એ લોકો ઉત્તરાધનમાં આવે ધમકહાય ભંતે જીવે કેમ જેની નિર્જન જણે એવું આવે ઉત્તરાધન આવે. ધર્મ કરતા નિર્દરા ક્યાં હતો સાંભળ નહીં એટલે વાણી જળ છે. જળના પરિણામ એ એના પરમાણુના આશ્રય વિના હોય આત્માના આશ્રય વિના પરમાણુ પરિણામ ન હોય એમ નથી. અહીં ગુડભાઈ અને વિકલ્પ થયો રાગ એ પણ આત્મા આશ્રય વિના ની એટલો અહીં તો સિદ્ધ ગણવું છે. આત્મા ન હોય વિકલ્પ ક્યાંક જદ્ધર થઈ જાય. સમજાણું કઈ શુદ્ધ શુદ્ધ ભાવ કે શુદ્ધ ભાવ પર્યાય એનો સ્વદ્રવ જે આશ્રય વસ્તુ છે એના વિના સંપૂર્ણ લાગે એમ હોય શકે નહીં. મહા સિદ્ધાંતો છે. સમજાય છે ખાઈ? સ્વાશ્રય ભૂત એટલે વસ્તુનો અભાવ હોય અને પોતાને આશ્રય પરિણામનો જે આશ્રયરૂપ જે વસ્તુ પરિણામ એટલે પર્યાય એને આશ્રયભૂત આધારભૂત વસ્તુ જે ન હોય તો નિરાશ્રય પરિણામને આશ્રય વિનાની અવસ્થાને શૂન્યપણાનો પ્રસંગ આવે. હજી પરિણામ વસ્તુ વિનાનો હોય, વસ્તુ પરિણામ વિના બે અભેદ છે. સમજાવવાનું કઈ એમાં દાખલો સિદ્ધ માં પસંદ અને સંસારી બે ના જય સનાચારના ભગવાન સિદ્ધની પર્યાય છે પરમાત્માની. એ પર્યાય વિનાનું જીવનું સિદ્ધનું દ્રગ હોય અને એ પરિણામનો આશ્રય ન હોય સિદ્ધને પરિણામ હોય. એ પરિણામ સિદ્ધના જે કેવળ જ્ઞાનના છે એ આશ્રય દ્રવ્ય ન હોય તો પરિણામ હોય, દ્રવ્ય ન હોય તો પરિણામ ન હોય, પરિણામ ન હોય તો દ્રવ્ય સિદ્ધને પણ એમ છે. સમજાણું કઈ એના પરિણામ વિના દ્રવ્ય નહીં, એના દ્રવ્ય વિના એ એમ ન કહ્યું. ધર્માસ્તિકા એના પરિણામ વિના આ પરિણામ નથી આગળ જવાનું એમ ન જો ભાઈ એમ આવ્યું કે નહીં. એના પરિણામ સિદ્ધના જે ત્યાં રહેવાના છે એ પરિણામ વિનાનો દ્રવ્ય ન હોય પણ ધર્માસ્તિકા વિનાના પરિણામ ન હોય એમ નથી અહીં. અને એ પરિણામ વિના દ્રવ્ય ન હોય અને દ્રવ્ય વિના એના પરિણામ, દ્રવ્ય વિના એના પરિણામ ન હોય પણ ધર્માસ્તિ નથી માટે પરિણામ આગળ ના થતા નથી એમ નથી કઈ. સમજાણું કઈ? બે વાત સિદ્ધ કરી દે. હવે ત્રીજી વાત સિદ્ધ કરશે.